તારીખ 5/10/1981 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 59 અને 60 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 18.
જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો ભેદ વિજ્ઞાન થાય. આમ તો શરતી વાત થઈ ગઈ. જો અધ્યાહાર છે, જો જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને કરે, જો જ્ઞાનને જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો ભેદ વિજ્ઞાન થાય. ભેદ વિજ્ઞાન કર્તવ્ય છે. ભેદ વિજ્ઞાનનું ફળ સ્વાનુભૂતિ છે. અને ભેદ વિજ્ઞાન સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગમાં પ્રકાર નથી. મોક્ષ માર્ગમાં પ્રવેશવાનો, મોક્ષ માર્ગનો વિકાસ કરવાનો અને મોક્ષ માર્ગની પૂર્ણતા થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ અમૃતચંદ્રાચાર્ય મહારાજે સ્પષ્ટ કહ્યું છે કળશમાં. જે કોઈ સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા, અને જે કોઈ સિદ્ધ ન થયા તો ભેદ વિજ્ઞાનના અભાવથી ન થયા. બીજી કોઈ વાત કરી નથી કે આ કાર્ય ન કર્યું, આ કાર્ય ન કર્યું, આ કાર્ય ન કર્યું, એવી કોઈ વાત નથી. એટલે એક વાત તો સિદ્ધિ બુદ્ધિમાં આવી શકે એવી છે કે ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. પણ ભેદ વિજ્ઞાન કરવું જોઈએ એમ જાણવાથી ભેદ વિજ્ઞાન થતું નથી. મુસીબત છે, તકલીફ છે, પણ અહીંયા એ છે કે ભેદ વિજ્ઞાન કરવા યોગ્ય છે એવું ખ્યાલમાં આવવા છતાં, સમજાયા છતાં, દિવસમાં કેટલો સમય, 24 કલાકમાં કેટલો સમય ભેદ વિજ્ઞાન થાય છે એ વિચારણીય વિષય છે. હિસાબ મૂકે તો ખ્યાલ આવે કે ઉદયમાં એકાકાર થઈને પ્રવર્તવામાં આવે છે. કોઈ વાર પાછળથી કોઈ તત્વનો વિચાર આવે કે સમાધાન આવે, પણ એ કાંઈ ભેદ વિજ્ઞાનનો પ્રકાર છે નહીં. એ કોઈ ભેદ વિજ્ઞાનનો પ્રકાર નથી. એટલે ભેદ વિજ્ઞાન કરવું જોઈએ, થવું જોઈએ એક વાત છે. ભેદ વિજ્ઞાન કરવું જોઈએ, થવું જોઈએ એક વાત છે એમ ખ્યાલમાં આવવું, અને થવું બીજી વાત છે. એના માટે આ પૂર્વ શરત લીધી કે કોને થાય તો ભેદ વિજ્ઞાન, તો થાય એટલે કેમ થાય, કે જો જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડવામાં આવે તો. એ પણ ખુલાસવામાં આવી ગયો કે ભેદ વિજ્ઞાનને સ્વભાવ, ભેદ વિજ્ઞાનમાં સ્વભાવને પકડવાનો છે, માત્ર જ્ઞાનની પર્યાય અને રાગની પર્યાયને પકડવાની નથી. એ ખુલાસો આમાં આપોઆપ આવી ગયો. ધ્યાનથી વાંચીએ તો એ સ્પષ્ટ છે કે જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો ભેદ વિજ્ઞાન થાય. એમ દીધું ને, એટલે કે ભેદ વિજ્ઞાન સ્વભાવને પકડવાથી થાય છે, સ્વભાવને ગ્રહવાથી થાય છે. નહીતર ભેદ વિજ્ઞાન એ કોઈ રાગ ને જ્ઞાન જુદા છે એવું વિચાર કર્યા કરવાનું નામ કોઈ ભેદ જ્ઞાન છે એમ એમ આવી ગયું. એ કેવી વાત આવી. હવે સ્વભાવને કેવી રીતે પકડવામાં આવે છે એ વાત પણ એની અંદર સમાવિષ્ટ છે કે જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરવામાં કરી ને થાય છે એમ લીધું છે. તો જ્ઞાન ક્યારે સૂક્ષ્મ થાય છે અને જ્ઞાન ક્યારે તીક્ષ્ણ થાય છે એ વિચારવામાં આવે તો ઘણું પૃથ્થકરણ છે. એક વાક્યમાંથી કેટલું પૃથ્થકરણ થઈ શકે છે કે જો પોતાના નિજ પ્રયોજન ઉપરનું બહુ સારી એવી પક્કડ હોય કે ફક્ત મારે મારું પ્રયોજન ભૂત કાર્ય કરવું છે, એક આત્માર્થ સર્વો જોઈએ, એ સિવાય બીજું કોઈ મારું પ્રયોજન નથી, એવા સર્વ પ્રકારના કાર્યોમાં, સર્વ પ્રકારના ઉદયમાં અથવા સર્વ સમયમાં બધા જ કાળે જો પોતાના પ્રયોજનને જ સારી રીતે લક્ષમાં રાખવામાં આવે અથવા લક્ષમાંથી પ્રયોજન ન છૂટે તો જ પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાન સૂક્ષ્મ રહે. દુનિયાદારીના પ્રસંગમાં પણ એવું જ છે કે સામાન્ય રીતે જગતના જીવોને આર્થિક પ્રયોજન છે મુખ્યપણે સર્વ જીવોને, અને તેથી આર્થિક વિષયમાં સર્વ જીવોનો વિષય સૂક્ષ્મ થઈને જ પ્રવર્તતો હોય છે. સીધો કે આડકતરો આર્થિક ઘસારો, આર્થિક હીનતા, આર્થિક હાનિ સૌ કોઈ સારી રીતે સમજી શકે છે. એમાં કોઈ એમ કે હું વધારે અક્કલ વાળો છું એટલે સમજું છું તો એ ભૂલ ખાય છે. તો એને ઓછા અક્કલ વાળા અરે મુકાબલો કરી લેવો એ વિષયમાં એને ખ્યાલ આવી જશે કે આ બાબતમાં તો જેટલી મને ખબર પડે છે એટલી સૌને ખબર પડે છે. બરાબર છે. એટલે એનો એ અનુભવથી સ્પષ્ટ છે. આ દ્રષ્ટાંત અનુભવનો છે કે અનુભવને તપાસવામાં આવે તો જ્યાં પ્રયોજનનો વિષય છે ત્યાં જ્ઞાન સૂક્ષ્મતા આપોઆપ ધારણ કરે છે. એ સંજ્ઞી પંચેન્દ્રિય જીવના જ્ઞાનની પર્યાયની સહજ યોગ્યતા જ્ઞાનમાં પ્રગટ રૂપે રહેલી છે. એ કોઈ નવી ચીજ લાવવી પડતી નથી. એ સંજ્ઞી પંચેન્દ્રિયની જીવમાં એ જ્ઞાનમાં એ ચીજ રહેલી છે, એ પ્રકાર રહેલો છે. એ કોઈ મેળવવાની ચીજ નથી, એને અત્યારે પ્રાપ્ત જ છે. ટૂંકામાં અત્યારે આ જીવને પ્રાપ્ત છે. તીક્ષ્ણ છે એની ઉગ્રતા છે. જો પ્રયોજન વધારે કિંમતી તો જ્ઞાનમાં તીક્ષ્ણતા પણ વિશેષ, સૂક્ષ્મતા પણ વિશેષ. ક્યાં એ ઉગ્રતા પકડે છે કે જ્યાં સામે લાભ નુકસાનનો વિષય વધારે, એનું વોલ્યુમ મોટું હોય છે, એનું કદ મોટું હોય છે, એનો ભાર મોટો હોય છે. પાંચ્યું હાથમાંથી પડી જાય તો વાંધો નહીં, પણ હીરો હાથમાંથી પડી જાય ત્યાં એની સાવધાની, એની ઉગ્રતા, સાવધાનીમાં આવતી ઉગ્રતા એ જુદા પ્રકારે હોય છે. એ રીતે વિષય અહીંયા સ્પષ્ટ છે કે જો પ્રયોજનનું લક્ષ્ય રહે, પ્રયોજનનું લક્ષ્ય હોય તો જ્ઞાન સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય. એ પ્રકારે જ્ઞાન સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈને પ્રયોજનના વિષયમાં પકડે તો એમાં સ્વભાવનું ગ્રહણ સુલભ છે, નહીતર સ્વભાવનું ગ્રહણ થવું એ સુલભ નથી, અને તે પૂર્વક ભેદજ્ઞાન થવું એ પણ સંભવિત નથી. આટલું સ્પષ્ટ થઈ ગયું. અને જો પ્રયોજનનું લક્ષ્ય છોડીને પ્રવર્તવામાં આવે તો કહેવાની જરૂર નથી કે એ જીવને અનંત કાળે પણ આ વિષયની અંદર કાંઈ પણ એક ડગલું પણ આગળ વિકાસનું એને માટે થાય એ વાત રહેતી નથી. છેલ્લી નથી ઓગણસાઠ નંબર અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. આ એનો ભૂતકાળનો ઇતિહાસ છે, જીવનો ભૂતકાળનો ઇતિહાસ છે કે અનાદિકાળથી વર્તમાન સુધી જીવને પોતાના જ મૂળ સ્વરૂપનું પૂતિ કેવો છે એને અજ્ઞાન હોવાથી, એનાથી અજાણ હોવાથી એને એવી એવી ભૂલો કરી છે કે જેના ફળમાં એને ચાર ગતિના સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે. વર્તમાનમાં અહીંયા એની ઉપસ્થિતિ એમ પ્રસિદ્ધ કરે છે. અનાદિથી વર્તમાન સુધીનો જે અનંતકાળ છે એ એને ચાર ગતિમાં પરિભ્રમણમાં ગાયો છે અને એ પરિભ્રમણ થાય એવા કારણો રૂપ ભૂલ એ કરતો જ આવ્યો છે. એક વાર કરી નથી પણ અનંત વાર એને કરી છે. હવે ભૂલ એને કેમ કરી કે સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો. જીવ માત્રને સમસ્ત જીવને એક સુખની પ્રાપ્તિ હો અને દુઃખની પ્રાપ્તિ ન હો આ એક જ પ્રયોજન રહ્યું છે. એને વિચારિક વૈચારિક રીતે સ્પષ્ટ હોય, વિકલ્પમાં સ્પષ્ટ થયું હોય કે ન થયું હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, દેવલોકનો હોય કે નારકીનો જીવ હોય, બધા જીવ પ્રાણી માત્રને સુખ જ જોઈએ છે અને સુખને એ ઝંખે છે સુખની પાછળ, એના પરિણામ દોડે છે, સુખ લેવા માટે દોડે છે. દોડે છે એટલે વેગમાં આવે છે. પરિણામમાં જે વેગ આવે છે એનું કારણ એને સુખની ઉતાવળ છે, સુખમાં એને મોડું કરવું નથી. વિચારે કે વગર વિચારે સર્વજીવને પૂરું સુખ, પરિપૂર્ણ સુખ પરિપૂર્ણ કાળ માટે જોઈએ છીએ. કોઈને અલ્પ સુખ, અધૂરું સુખ, ઓછું સુખ અને ઓછા કાળ માટે જોઈતું નથી. આ સર્વ પ્રાણી માત્રનો અભિપ્રાય છે. ભૂલ એટલી થઈ છે કે સુખનું નિદાન, અનંત સુખનું નિદાન એવો જે પોતે એમાંથી સુખની ઉપલબ્ધિ થાય છે, અનુભવ થાય છે એની એને ખબર નથી. પોતામાં અનંત સુખ રહેલું છે, અનંત સુખ એમાંથી પ્રાપ્ત પણ થાય છે એની એને ખબર નથી. સુખ બહારમાં શરીર અને બહારના સંયોગોમાંથી પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે એવી એને એવું એને ખોટી સમજણ, ખોટો વિશ્વાસ, ખોટો વિશ્વાસ અને ખોટી એની સમજણ, જ્ઞાન ખોટું અને એનો શ્રદ્ધાન ખોટું એવું અનાદિથી એને રહ્યું છે. કોઈએ કરાવ્યું નથી, કુગુરુએ કરાવ્યું નથી, અનાદિથી એને રહ્યું છે, થયું છે અને તેથી પરપદાર્થની પ્રાપ્તિ અને પરપદાર્થમાંથી સુખની પ્રાપ્તિ, પરપદાર્થની પ્રાપ્તિ સંયોગ રૂપે થાય છે પણ તેમાંથી સુખની પ્રાપ્તિ માટે ઝંખે છે, દોડે છે. પરપદાર્થની એને આમાં પ્રાપ્તિ થતી નથી, સંયોગ રૂપે પરપદાર્થ થાય છે તો એમાંથી સુખની પ્રાપ્તિ થતી નથી. તેથી પંચેન્દ્રિયના ભરપૂર વિષયો હોવા છતાં ચક્રવર્તીની શું ખામી છે? છતાં કોઈ બી કોઈ જીવને તે પ્રકારે તૃપ્તિ થઈ હોય, સુખ થયું હોય અને તૃપ્તિ થઈ હોય એવો એક પણ દ્રષ્ટાંત અપવાદ રૂપે પણ નથી. કેમ કે એ વસ્તુની સ્થિતિ નથી, વસ્તુના સ્વરૂપમાં એ નથી. સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને રેસતો રહ્યો છે. સરવાળો એ આવ્યો છે, પરિણામ એ નીકળ્યું છે કે સુખની પાછળ એની દોડ હોવા છતાં માનેલા સુખના સાધનો ઉપલબ્ધ થવા છતાં દુઃખ સુખની પ્રાપ્તિ થવાને બદલે એને દુઃખની પ્રાપ્તિ થઈ છે. અમેરિકાનો દ્રષ્ટાંત બહુ સ્પષ્ટ છે આ વિષયમાં. ઘણા જ દેશ છે, સાધન સગવડ અહીંના કરતા 100-200 વર્ષ પ્રગતિવાળા ગણવામાં આવે છે. એમ કહે છે કે ભાઈ આપણે 100-200 વર્ષ પાછળ છીએ. અને તેમ છતાં વિશેષપણે ત્યાં અસુખ અને બેચેની અને દુઃખની પ્રાપ્તિ પ્રગટપણે જોવામાં આવે છે. દેવલોકમાં એથી વિશેષ ખરાબ છે પરિસ્થિતિ. મિથ્યા દ્રષ્ટિ જીવની વધારે ત્યાં પુણ્યનો ઉદય હોવાથી એથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. એના પરિણામ એથી વધારે બગડેલા રહે છે. અને બહુ ભાગ દેવના જીવો એકેન્દ્રિયાદીમાં ચાલ્યા જાય છે. આમ થાય છે, સીધો દેવ પર્યાયમાંથી મનુષ્યની પર્યાયમાં આવવું બહુ કઠણ છે, બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. સમ્યક દ્રષ્ટિ તો નિયમથી મનુષ્ય થાય છે. સમ્યક દ્રષ્ટિ દેવ તો અહીંથી સમ્યક દર્શન લઈને ગયો હોય કે ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, એ તો નિયમથી મનુષ્ય થાય છે. ત્યાં પ્રાપ્ત કર્યું હોય અને આયુષનો બંધ ન પડ્યો હોય, લખું તો નથી કરતો મોટા આયુષ્ય, પણ છતાં એ શરત છે. એ અનંત દુઃખને સરવાળે એને અનુભવ્યું છે. કિંચિત માત્ર ક્યાંય એને સુખનો સ્થાન મળ્યું નથી, સુખનો એને ક્યાંય અનુભવ થયો નથી. આ એનો ભૂતકાળ છે જીવનો પોતાનો. કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા? આવા પસાર થયેલા અનંતકાળના ભૂતકાળમાં કોઈ વાર એવું પણ બન્યું છે? ભલે કોઈ વાર બન્યું છે, કોઈ કોઈ વાર ગણાતો પણ અનંત વાર થાય છે, પણ કોઈ કોઈ વાર થયું છે અનંતકાળમાં? ઘણો કાળમાંથી કોઈક વાર એવા પ્રકારના પુણ્ય હોય કે એને સત સંભળાવનાર, સત સમજાવનાર એવા સત્પુરુષનો યોગ થાય, એવું કોઈ વાર બને છે? કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને અચક્યો, એને શંકા પડી કે આ દેખાડનાર આમ કહે છે પણ એ હશે કે કઈ? મારા અનુભવમાં તો આવું આવે છે, મારા અનુભવમાં તો આવું આવે છે, મારા અનુભવમાં તો આવું આવે છે. ભાઈ તારો અનુભવ તું એક કોટ મુખ, અત્યાર સુધી તારા અનુભવને આધારે જ ચાલીને તું રખડ્યો. હવે જ્ઞાનીઓના અનુભવમાં આવવાનો તું પ્રયાસ કર, પ્રયત્ન કર. કેટલી વાત છે, કોઈ વાર તેને સાચું સુખ દેખાડનાર મળ્યા તો શંકા રાખીને, તો શંકા પડવાના ઘણા પ્રકાર છે. બુદ્ધિની પહોંચથી કોઈ આગળ વધવા માગે છે તો શંકાથી પડવાના ઠેકાણા ઘણા છે. જ્ઞાનામૃતમાં એ વિદ્યા છે, જ્ઞાનથી, સંયમથી અને ભક્તિથી મોક્ષ માર્ગમાં આવવામાં શું શું પ્રકાર ભજે છે અથવા કેવી કેવી તકલીફ થાય છે એનો એકબીજા નિર્દેશ કર્યો છે. ખ્યાલમાં છે, નાના લોકો કાર્ય વિચાર. માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે. ઠીક, જગતના પદાર્થોની પાછળની ચિંતા તો વ્યામો ભરેલી છે જ. શાસ્ત્રના બીજા વિષયમાં તો અપ્રયોજન વિષભૂત વિષય, આગમના વિષયમાં તો વ્યામોથી જીવ પ્રવર્તે. વ્યામો એટલે ઘણું જાણો, ઘણું જાણો, ઘણું જાણો એવું એને ખૂબ જાણવાનો મોહ થાય એને વ્યામો કહેતા. પણ અયથાર્થપણે અહીંયા 11 એટલું છે, યથાર્થપણે જો અધ્યાત્મ ચિંતન હોય તો એ વિકાસ થઈને સમ્યક દર્શન આદિ ભાવને પ્રાપ્ત થાય છે. પણ અયથાર્થપણે આપણે એ વિશે વિચારીએ છીએ ને, જો એકલું અધ્યાત્મનું ચિંતન કરે, કેમ કે એ ખ્યાલ આવી ગયો બુદ્ધિવાળા માણસને, બુદ્ધિવાળા માણસને આ એક તકલીફ કહો તો તકલીફ, અને અગવડ કહો તો અગવડ, સગવડ કહો તો સગવડ. આ છે કે વાત તો બરાબર પકડી લઈએ મુદ્દાને, પણ યથાર્થપણે પકડે કે અયથાર્થપણે એ પાછો એની બુદ્ધિનો વિષય નબળે. ધ્રુવ જ આશ્રય કરવા જેવું છે ને ધ્રુવની જ પકડ કરવા દીધી છે તો પછી અહીંયા લાગી જાય. એમ અધ્યાત્મ ચિંતન જ કરવા જેવું છે ને બીજું કરવા જેવું નથી તો ત્યાં લાગી જાય. પણ એમાં યથાર્થતા માગે છે, યથાર્થતા આવશ્યક છે, અને એમને એમ તો અયથાર્થપણે અનંત વાર કરીને એ રેખડ્યો છે. બીજો વિષયાંતર થાય છે ઓલું ગુસ્સા સજલો, પણ થોડો ધ્યાન દઉં. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન અયથાર્થપણે હોય એ સમજી લીધું. જીવને વ્યામો ઉપજાવે છે, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત પ્રલાપ દિશા જેમ તેમ બકવાસ કરવો, ઉન્મત પ્રલાપ દિશા એને બસ બોલ્યા કરે, પછી બીજી વાતમાં કે આ જ વાત બોલ્યા કરે એવી દિશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, જેથી આ પ્રકારની અયથાર્થ અધ્યાત્મના પ્રકારનો ગૌણ પણ થાય છે, જેથી શુષ્કતા સ્વેચ્છાચારી અને ઉન્મત પ્રલાપતા થતા નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક જ અધ્યાત્મ પ્રધાનતા પછી થાય છે તે યથાસ્થાને છે. કેવી કેવી વાતો બીજી છે, માર્ગદર્શનની દ્રષ્ટિએ 693 નંબર. એ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે ત્યાંથી શરૂ કર્યું છે આપણે. બુદ્ધિ પ્રધાનતાથી કોઈ આગળ વધે છે, બુદ્ધિમાં જોર મારે છે, એને અહીંયા જ્ઞાન માર્ગ કયો છે. એમાં પહેલો દોષ આ શંકાનો દિવસ, કે તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. આ રીતે માત્ર બુદ્ધિની પહોંચથી આ માર્ગે પહોંચી વળવાના પ્રયાસ કરનારને પડવાના સ્થાન ઘણા છે. લાલ બત્તી મૂકી છે વેદ સિદ્ધ, એમાં પ્રથમ સંદેહ, વિકલ્પ, શંકા પડવી, અનેક જગ્યાએ એને શંકા પડે, કેમ કે કેટલાક વિષય ક્ષેત્રથી દૂરવર્તી, કાળથી દૂરવર્તી, ભાવથી દૂરવર્તી. અત્યારે જુઓ તો બે ભાઈને ઊભે બનતું ન હોય, સાથે ઊભા ન રહી શકતા હોય, અને રામ ને લક્ષ્મણનો વિષય આવે. પ્રેમ તો ભાઈઓ ભાઈઓમાં રામ લક્ષ્મણ એટલે વાત પૂરી, એનો જોટો જડે નહીં. હવે ક્યાં એને મગજમાં ઉતરે કેવી રીતે, અહીંયા જોવે ને એનો વિચાર આવે ત્યાં એને પ્રેજ્યુડાઇઝ થાય. આ તો આવો હવે એને રામ લક્ષ્મણનો વિચાર, એને એને કલ્પના આવે નહીં. મશ્કરી કરી દેવના દેવલોકના દેવોએ. જોઈએ તો ખરા ટેસ્ટ તો કરી આનો રામ લક્ષ્મણજીનો કેવો પ્રેમ છે. સમજણ તો પડે, બહુ હાંભ્યું છે. આપણે ખરા પરીક્ષા કરીએ. લક્ષ્મણજીને એટલું જ કીધું કે રામનો સ્વર્ગવાસ થઈ ગયો. હે, કહેતા તો પ્રાણ ઉડી ગયા એના. બોલો શું એની સ્થિતિ છે રાજની? આ તો આયુષ પૂરું થવું, નિમિત્ત બધું, આ બધું ફિક્સ છે, નિયત છે. પણ તે પ્રકાર સાથે કયો છે, એનો અનુક્રમનો પ્રકાર શું છે એમ બતાવવું છે. ત્યાં એટલું છે કે એનો જે રામચંદ્રજી પ્રત્યેનો રાગ હતો, એ રાગ એના પોતાના દેહના પ્રાણથી વિશેષ હતો. એમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં, એનો પુરાવો છે. એટલે કેટલાક તો એવા પ્રકાર શાસ્ત્રમાં આવે છે કે જે ભાવથી દૂર હોય, ક્ષેત્રથી દૂર હોય, કાળથી દૂર હોય, બુદ્ધિની પહોંચે જાય તો એને શંકા પડે. અરે આમ થતું છે, કેમ થતું છે, આ કાંઈ અતિશયોક્તિ તો કાંઈ નહીં લખી નાખ્યું હોય ને. ભાઈ અતિશયોક્તિ નથી, પણ તારા વર્તમાન પરિણામને યોગ્યતા અનુસાર એ પ્રકારની તને કલ્પના આવવી પણ મુશ્કેલ છે. સમજાવવું તો ઘણું મુશ્કેલ છે, પણ તને કલ્પના થવી પણ મુશ્કેલ છે. એ સિવાય શંકાના ઘણા સ્થાનો છે. અહીં તો શંકા શબ્દ લીધો છે ને ગણેશજી, કે દેખાડનાર મળ્યા તો એને શંકા કરી, દેખાડનારમાં શંકા કરી. જો પછી આવી સરસ વાત કરે છે, અધ્યાત્મની આવી ઊંચી વાત કરે છે ને આવા જોરથી કરે છે ને આવા ભાવથી કરે છે, તો પછી આમ કેમ કરે છે? માટે કાંઈક આમાં આપણને હજી કાંઈ બહુ અંદરમાં કાંઈ હજી બેસતું નથી. આમ થાય એટલે એને શંકાના બુદ્ધિ છે ને, બુદ્ધિ જ્ઞાનનો એક ધર્મ એવો છે કે ચિકિત્સા અને ચકાસણી કર્યા વિના એ રહી શકે ને, એનો સ્વભાવ ધર્મ છે. એમાં એનો દોષ નથી, એનો સ્વભાવ ધર્મ છે. એટલે જો અપરિપક્વ સ્થિતિમાં અને અયથાર્થપણે અયોગ્ય પ્રકારે અયોગ્ય કાળે જ્યાં એ ચકાસણીમાં ઉતરી જાય તો એને શંકાના સ્થાન ઘણા છે, એટલે પડવાના સ્થાન એના ઘણા છે. એ સિવાય ઘણા વિકલ્પો ઉપજે. વિકલ્પની પરંપરાને એક મોટો વંટો ઉભો થાય. આ નહીંથી આમ છે, આ નહીંથી આમ છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, ઘણા વિકલ્પો ઉત્પન્ન થાય. એ પણ એના માટે થોડું ભયસ્થાન છે. શુષ્કતા આવે તો સ્વચ્છંદતા થાય. એક દ્રવ ક્યાં બીજા દ્રવમાં કરી શકે છે? મૂકોને માથા ખોડે. અને અતિ પરિણામી પણ એટલે સમજણ આવે, યોગ્યતા ન થઈ હોય ને માની લઈએ કે મને જ્ઞાન થઈ ગયું, સમજાણું નહોતું અને સમજાઈ ગયું એમ માનતા એને પોતાને વિશે પરિણમન ન થયું હોય તો પણ અતિ પરિણામી પણ માનવાનો એને પ્રસંગ આવી જાય છે. એક નવો ભ્રમ ઉત્પન્ન થાય છે કે હવે મને જ્ઞાન થયું છે. એ આદિ કારણો વારંવાર જીવને માર્ગે પડવાના, માર્ગથી પડી જવાના હેતુઓ થાય છે. અથવા આવા કારણોને લઈને જીવને સત્ય સમક્ષ આવવા છતાં, સદપુરુષ સમક્ષ આવવા છતાં એ ઉર્ધ ભૂમિકાને પ્રાપ્ત થવા દેતા નથી. કેટલી વાતો લીધી છે. ક્રિયા માર્ગે આ સંયમ વ્રત સંયમના વિષય અસદ અભિમાન થવાનો પહેલો પ્રકાર છે. હું આ પાળું છું, બીજાઓ પાળતા નથી. અને સમાજની અંદર બહુભાગ જીવો અસંયમી હોય છે, કોઈ કોઈ જીવો સંયમી હોય છે. એટલે પ્રથમ તો એને અસદ અભિમાન, આ મેં કર્યું, આટલું પાડ્યું, આટલું પાડ્યું, આટલું પાડ્યું, એ કરતા બુદ્ધિ એ કરતો હોવાથી એનું અભિમાન, અસત અભિમાન, ખોટું અભિમાન એને ઉત્પન્ન થયા વિના રહે. એક બીજું, જે પ્રકારનો એને વ્યવહાર ક્રિયામાં વ્યવહારિક ક્રિયાનો નિયમ કરી નાખ્યો એનો એને આગ્રહ થઈ જાય છે. કેમ કે એને જોર આવવાથી તો એ વ્યવહાર ગોઠવો કે દર્શન તો કરવા, દર્શન ભગવાનના દર્શન કર્યા વિના આહાર પાણી કે મોઢામાં કાંઈ નાખવું જોઈએ નહીં. પૂજા તો બહુ જ જે કઈ ક્રિયા કરે વાંચનની ક્રિયા આવી જાય છે એમાં. જે કોઈ ક્રિયા કરે એ ક્રિયા ઉપર એનું જ્યાં જોર ગયો અને તે અયથાર્થ પ્રકારમાં ઉભો છે જીવ, તો એને એનો આગ્રહ થઈ આવે છે. એ વ્યવહાર આગ્રહ છે, એ પોતાને માટે આગ્રહ રાખે છે, બીજાના માટે પણ આગ્રહ રાખે છે, અને એ આગ્રહ પોતે જ કસાયની તીવ્રતા અને કસાયના રસવાળા પરિણામ છે. એ ક્રિયા માર્ગે આવી જાય છે. સિદ્ધિ મોહ એનું ફળ, ક્રિયાથી કોઈ પણ એને જળ પદાર્થમાં અને પૂગળ પર્યાયમાં સંયોગમાં સુખ બુદ્ધિ હોવાથી આના ફળમાં આમ થાવ તો સારું, આટલા પૂન કર્યા છે ને હવે બીજું કઈ નહીં, પણ પ્રતિકૂળતા ના આવે તો સારું. ભલે પુણ્યનું ફળ ના આવે પણ પાપ ફેલાય તો સારું, ભૂતકાળમાં જાણે જાણે કરી વાળ્યા હોય પાપ, આ પુન કરીએ છીએ તો એના ઉદયમાંથી બચાય તો પણ સારું, એ પીડામાંથી તો બચીએ. એ પ્રકારે અનેક પ્રકારે સિદ્ધિમો ત્યાંથી માંડીને વ્રત તપ કરે તો એના એની સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ બધા સિદ્ધિમોમાં જાય છે. પુણ્યના ફળની ભાવના એને સિદ્ધિમો કહે છે. પૂજા સત્કાર આદિ યોગ બીજાઓ માન સન્માન આપે, વ્રતિ સંયમી સમજીને કાંઈક એનું સ્થાન ગણે, કાંઈક તો કન્સિડર કરશે કે નહીં બીજા નથી કરતા ને આ પાળે છે ન પાળવાને પાળવામાં, એ વગેરે પ્રકારનો ભાવ. અને દૈહિક ક્રિયામાં શરીરની મન વચન કાયાના સંયમની ક્રિયામાં આત્મનિષ્ઠા, આ એક જબરદસ્ત ભૂલ થાય છે. બહારની ક્રિયા અયોગ્યપણે અયથાર્થપણે પાલતા તે ક્રિયા મેં કરી એ હું એને જળની ક્રિયામાં આત્માની ક્રિયાની ભ્રાંતિ એક તો ઊભી છે ને એમાં એને આ શરૂ કર્યું. એટલે દૈહિક ક્રિયામાં આત્માની નિષ્ઠા, આત્માની શ્રદ્ધા પાકી એની થાય છે, એકત્વ બુદ્ધિ દ્રઢ થાય છે, દર્શનમો વધી જાય છે, એવા દોષોનો સંભવ રહ્યો છે. સંભવ એટલા માટે રહે છે કે અયથાર્થપણે કરવામાં આવે છે, તેથી જો યથાર્થપણે કરવામાં આવે તો એ પ્રકારના દોષો હોતા નથી, થતા નથી. એ બે વાત બીજી. અહીંયા તો શું કહે છે કે એને દેખાડનાર મળ્યા તો એને શંકા રાખીને યોજ્યો, એને શંકા પડી, ક્યાંક એના કથનમાં શંકા પડી, ક્યાંક એને એના વર્તનમાં શંકા પડી. કેમ કે એને બુદ્ધિથી જ કામ કરવું છે, બુદ્ધિની સાથે એની ભાવનાનો જે સુમેળ હોવો જોઈએ એ થયો નથી કે રહ્યો નથી, તેથી એવી એની ભૂલ થઈ જાય છે. કોઈ વાર સાચું સુખ દેખાડનારને અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો, તીવ્ર પરિણામથી, પર વિષયના તીવ્ર પરિણામથી, વૃદ્ધિવશથી સાચું દેખાડનાર તો મળ્યા, એની આજ્ઞા તો જાણી, ઉપલબ્ધ ઉપલબ્ધ ભાવે સંમતો કરી, પણ ઉદયના કાળમાં એને એની અવગણના કરી. અત્યારે તો મને આ ઠીક લાગે છે, મને ઠીક લાગે છે એટલે મને આમાંથી સુખ નો અનુભવ થાય છે, એને અવગણના કરી છે. ત્યાં એને જ્ઞાનીની આજ્ઞા એ વખતે પ્રત્યક્ષ કરી નથી, એના હૃદયમાંથી એ વાત સંમત કરેલી ચાલી જાય છે. તેથી એ સાચું સ્વરૂપ મેળવતા જ તો આ તો નાળ પકડી છે. કેમ આ જીવનું પરિભ્રમણ ચાલુ રહ્યું, એના જે અનેક કારણો, એમાં છેલ્લી હદના સત અને સત્પુરુષ મળ્યા પછીના જે કારણો રહ્યા, એની અહીંયા મીમાંસા કરવામાં આવી છે. બાકી તો જગતના તમામ પ્રકારના રાગ દ્વેષ મોહ રખડવાના જ કારણો છે, પણ અહીં તો સત અને સત્પુરુષ મળ્યા છતાં એ કેમ નિષ્ફળ થયું? સત્સમાગમનો યોગ નિષ્ફળ થયો, સત્શાસ્ત્રનો યોગ નિષ્ફળ થયો, અને સત્પુરુષ અને સત્શાસ્ત્રના સત્સમાગમના યોગે એણે કરેલી તત્વજ્ઞાનની પ્રવૃત્તિ નિષ્ફળ ગઈ, એના કારણે નિર્માણ થયા. તે સાચું દેખાડનારની અવગણના કરી પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટકો. અવગણના એક તો એમના સિદ્ધાંતોનું દુર્લક્ષ કરવું તે અવગણના છે, એ ઉપરાંત પ્રત્યક્ષપણે તેનાથી વિરુદ્ધ જવું એ પણ અવગણના છે. પ્રત્યક્ષપણે સત્પુરુષની ના વિકલ્પથી, વિચારથી, ઈચ્છાથી વિરુદ્ધ જાય છે જે કોઈ જીવો, તેને પ્રત્યક્ષપણે તે સત્પુરુષની કિંમત રહી નથી. આ બહુ સ્પષ્ટ છે કે જો એને કિંમત હોય તો એ પ્રકાર ખરેખર ઉત્પન્ન થાય ને, એ પ્રકાર ખરેખર આવે નહીં. આમ સામાન્ય લાગે કોઈ વખત તો એવું બને કે મહાપુરુષનો સત્પુરુષનો પણ વ્યવહારની અંદર કાંઈ સમજવા ફેર થાય અને એ પ્રકારે પ્રવર્તતા હોય તો શું? નિશ્ચયમાં અને અધ્યાત્મમાં તો એમનો એ પોતાનો માસ્ટરીનો વિષય છે, એટલે એમાં કોઈ ભૂલ કરતા નથી ને, અમે સ્વીકારીએ છીએ, એટલે તો એમને એમના પગે પડીએ છીએ. પણ વ્યવહારમાં તો સંભવિત છે, સૂક્ષ્મ જ્ઞાન તો દોરડીમાં સર્પ માને સમ્યક દ્રષ્ટિનું છે. તો પછી ભૂલ કરે, અન્યાય કરે, અનેક પ્રકાર થાય. તો માનવું કે ન માનવું, કોઈ પણ પ્રકારે અવગણના થઈ શકે નહીં, અવગણના કરી શકાય નહીં, અને થાય તો થોડી પણ સમજણ છે એ વાત રહેતી નથી, અલ્પ સમજણનો પણ ત્યાં પ્રકાર નથી. આમ ઘણી ઘણી વાતો લીધી છે. કેમ કે એ ભાવે એણે કિંમત ખોઈ, સત્પુરુષની કિંમત ખોઈ, અને તેથી એ જે કહેવા માગે છે એની ગંભીરતાની કિંમત તને સમજાશે અને કેમ કે તારા જ્ઞાનમાં લબ્ધ પડ્યું છે કે આ ભૂલ કરે છે, આમણે ભૂલ કરેલી છે, આ ભૂલ કરે છે, આને ભલે ઉપયોગ ક્યારેક થયો છે તને, પણ તારો લબ્ધ તો ઉપયોગપૂર્વક જે પ્રાપ્ત થયો એ જ્ઞાન કારણ કઈ કારણ ચાલ્યું જતું નથી. અને એક એવું શલ્ય છે કે જીવને પોતાનું સાચું સ્વરૂપ ભાસવા દેતું જ્ઞાનની અંદર ઘૂસી ગયેલી એવા પ્રકારની મલિનતા છે કે એને સાચું સ્વરૂપ એ સમજવા દેશે. બહુ ઝીણી વાતો મુદ્દાની કેટલીક કરી છે એમાં. કોઈ વાર તો પુરુષાર્થ કર્યા વિના અટક્યો, વળી કોઈ વાર એને અવગણના કરીને ભક્તિ કરી લાગી હતી, એને સાચું કહેનાર મયા, એનું સાંભળ્યું, એની ભક્તિ કરી, ભાવના કરી, સમજણ કરી. પણ જે હદે એને પુરુષાર્થ કરવો જોઈએ એ હદે એને પુરુષાર્થ કર્યો નહી. ચાર લબ્ધિ સુધી આવ્યો. સમ્યક દર્શન પહેલા જે પાંચ લબ્ધિ થાય છે એમાં પાંચમી કરણ લબ્ધિ સિવાયના પરિણામ, અને એ પહેલાના બધા દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ સુધીના પરિણામમાં આવી ગયું. પ્રાયોગ્ય લબ્ધિ તો યોગ્યતા સૂચક છે, દેશના લબ્ધિ એના જ્ઞાનમાં સમજણ આવી એનું સૂચક છે પરિણામ. અનંત વાર આવ્યો પણ પુરુષાર્થ ન કર્યો અને આગળ વધો નહીં. પાછું કીધું પુરુષાર્થ કર્યા વિના એ અટક્યો, એમ કહીને શું કહેવું છે? ધ્યાન શું કહે છે કે જો તને તારા વિશે એમ લાગતું હોય કે બરાબર છે, જે આગળ કહી ગયેલા એ દોષોમાં તો આપણો નંબર લાગતો નથી, સમજાય છે બરાબર, અને જ્ઞાની પ્રત્યેનું બહુમાન પણ બરાબર છે, પુરુષ પ્રત્યેનું જળવાય છે, પણ પુરુષાર્થ નથી ચાલતો. તો કે છે કે પુરુષાર્થ નહીં ચાલવામાં તું ઘણી વાર પાછો ગયો છો, એટલે એ વાત પણ સ્પષ્ટ છે કે જ્ઞાન પુરુષાર્થને જન્મ આપે છે તે પ્રકારના જ્ઞાન હજી ઉત્પન્ન થયું નથી. પુરુષાર્થનું જનક છે રૂચિનું, અને પુરુષાર્થનું જ્ઞાન જનક છે, ખરેખર પાયમ છે. કોઈ ઓચિંતો તાર કે ટેલિફોન આવે અને એમાં એમ કહે કે જેના ઉપર તમને વધારે ને વધારે રાગ છે એને સ્વર્ગવાસ કર્યો, તમારા પ્રિય પાત્રનો સ્વર્ગવાસ થયો, તો એને ગમગીની અને શોકના પરિણામ માટે કોઈ ટ્યુશન લેવાની એ વખતે જરૂર પડતી નથી. તો મને કોક શીખડાવો કે મારે દુઃખ કેવી રીતે ઉત્પન્ન કરવું, દુઃખ કેવી રીતે ભોગવવું, દુઃખ કેવી રીતે કરવું ને ભોગવવું, બે વાત છે એના પરિણામ. એ તો જાણતા રહેતા જ જ્ઞાન જ એની ઉત્પત્તિ કરે છે. જે જ્ઞાનમાં જણાયું એ જ્ઞાન એની ઉત્પત્તિ કરે છે. જાણતા હવે જ પ્રેમી જાય છે, એમાં ક્ષણ માત્ર ની વાર લાગતી નથી કે આજે જાણ્યું હવે કાલથી શોકનો પ્રારંભ કરશે. હવે પણ અહીંયા દીકરાના લગ્ન છે ને, ખબર પડે માને, ખબર પડે કે આ બાજુ દીકરાના લગ્ન છે ને આ બાજુ ધણી ગયો, એ ક્યારે બે પ્રસંગ હોય, શું કરે? એમ કે હવે લગ્ન છે ને તો હોશ કરી લઈ, શું કાલથી કરશું. હવે આ લગ્ન બગનમાં કાંઈ રસ રહે ખલાસ, આ પ્રસંગ છે બગડી ગયો એમ કે, શું કે આ પ્રસંગ અમારો બગડી ગયો. તો એ સુધારીને પછી બગાડવાનું ન ચાલુ કરાય કે એ વસ્તુ જ નહીં ને પરિણામમાં. એ જ્ઞાન જ્યાં સ્વરૂપને જાણે, અનંત પુરુષાર્થના ધામને જાણે, અનંત સુખના ધામને જાણે, અનંત જ્ઞાનના સાગરને જાણે, અને એ તથા પ્રકારનું એનામાં બળ ઉત્પન્ન થાય, ભૂતો અને ભવિષ્ય એવું કદી બની શકે બહુ કુદરતી છે. આ તો અરસપરસ કેટલા ગુણોને નિમિત નૈમિતિક સંબંધ જે આ છે એ એકદમ સિદ્ધાંત રૂપ છે. એમાં ન કરવું હોય તો ચાલે નહીં. કોઈ એમ કે જાણ્યું છે મારે શોક નથી કરવો એ ચાલે નહીં. ભલે બહારમાં રડતો ન દેખાય પણ અંદરમાં એનો પ્રત્યાઘાત એના પરિણામ ઉપર આવ્યો નથી એવું કોઈ સાબિત કરી દે કે એ બની શકે એવું નથી. શું કહે છે કે કોઈ વાર તો એ પુરુષાર્થ કર્યા વિના અટકો, સમજીને એને જે જોર આવવું જોઈએ યથાર્થતાને લઈને આવતું નથી તો પણ એનો વિકાસ થતો નથી. કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટકો ને પડ્યો, એવા પણ પ્રકાર બને છે કે કોઈ જીવ સમ્યક સન્મુખ થાય છે અને ત્યાંથી પણ પાછું કોઈ જીવને સમ્યક સન્મુખ થઈને પણ પાછું કરવાનું બને છે. તો એ થોડા પુરુષાર્થ માટે પુરુષાર્થ કર્યો અને થોડા પુરુષાર્થ માટે અટક્યો, એવા પણ પ્રકાર બને છે. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંતવાર અટક્યો. આ છેલ્લી હદે થી અટક્યો છે. અનંત અનંત પ્રકાર અમથો તો રખડ્યો છે પણ આયા સત મળવા છતાં પણ અટક્યો છે અને અનંતવાર રખડ્યો છે. એના ઉપરથી શું હવે સારાંશ લેવો છે? આમ કહીને પોતે શું કહેવા ધારે છે એ વાત જે છે કે પુણ્યોદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, પુણ્યોદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સદપુરુષ મળ્યા, હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? શું કહે છે? વર્તમાન સ્થિતિનું ભાન કરાવે છે કે ભાઈ તેને ઘણા પુણ્ય કર્યા, દેવલોકનો મોટો દેવ થયો અને રાજા થયો કે મોટો ધનાધી થયો એના કરતા વિશિષ્ટ પ્રકારના એવા પુણ્ય કર્યા કે જેથી તને સત્પુરુષનો સંયોગ થયો, એની સરખામણી બીજા પુણ્ય સાથે થઈ શકે નહીં. એ જાત ફેર થયા છે. પુણ્યોદય આ દેહ પામ્યો, હવે વર્તમાન સ્થિતિ લે છે ભાઈ તને અત્યારે આ જે મનુષ્યપણું મળ્યું આ દેહ પામ્યો એટલે હાલમાં અત્યારે તને જે આ મનુષ્યપણું મળ્યું છે, વળી આ દશા પામ્યો એટલે તને સમજણના વિષયમાં વિચાર આવ્યો કે કાંઈક મારા હિતનું કાર્ય કરું અને કાંઈક હિતનો હિતોપદેશ છે એવી જગ્યાએ હું મારી સમજણને ઠીક કરીને આગળ વધું એવી દશા સુધી તો તું આવ્યો છું, ત્યારે તો તું સાંભળવા સુધી આ વાતને સાંભળવા સુધી આવ્યો છું એમ કહે છે. આ દશા પામો વળી આવા સત્પુરુષ પણ મળ્યા, એ અસાધારણ પુણ્યનો થોક છે, ગજબ પુણ્યનો થોક છે. આવા સત્પુરુષ મળ્યા, આટલું તો થઈ ચૂક્યું છે, સબ અવસર ચૂકા. હવે જો પુરુષાર્થ નહીં કરે એટલે પ્રમાદમાં કાળ ગુમાવીશ તો એમ કરું. સારા સમયનું તો લક્ષ રાખ, સમય ઓછો છે ને કામ ઘણું છે, તેથી ત્વરાથી કરી લેવા જેવું છે. આમ પ્રકાર છે શ્રીમદજીના 10 વચનો છે. ત્વરાથી ભિન્નતા કર, ત્વરાથી સંભાળ, અસ્તિ નાસ્તિ દસમો લીધા છે. ત્વરા શબ્દ વાપરો છે એ અપ્રમાદનો સૂચક છે. આમાં થાય છે શું, થોડી જુદાની વાત છે. શ્રીમદજીએ કહ્યું છે કે પ્રમાદ ચોર છે અને તારા ગુણ રત્ન ને ચોરે છે. આટલું કહ્યું, શું વચન છે? પ્રમાદ ચોર છે અને તારા ગુણ રત્ન ને ચોરે છે. એટલે શું કે જે સમયમાં તને સમ્યક દર્શન આદિ રત્નત્રય રૂપ ગુણોની પ્રાપ્તિ થવી જોઈએ તે કાળ તું પ્રમાદમાં એટલે અન્ય અન્ય અપ્રયોજનભૂત કાર્યમાં ગુમાવી રહ્યો છો. અને ચોરે છે એટલા માટે કહ્યું કે જે ચોરા એની ખબર નથી પડતી, ચોરાતી વખતે એની ખબર પડતી નથી. ખબર પડે તો કોઈ ચોરાવા દે નહીં. ચોર તો પોતાને ખબર ન હોય ત્યારે ચોરી જાય છે, એમ છે ને? કાં તો ઊંઘતો હોય અને કાં તો એનું ધ્યાન ન હોય, એનું નામ ચોરી છે. ઉઘાડે છોકે લઈએ એનું નામ ચોરી ન કહેવાય, એનું નામ લૂંટ કહેવાય. તો અહીંયા કહે છે કે પ્રમાદ થાય છે એની તને ખબર રહેતી નથી. તું કોઈ પ્રમાદમાં એ રીતે ઊંઘે છો, સુષુપ્ત દશામાં છો, એટલે કે અપ્રયોજન ભૂત કાર્યમાં જે સમયનું વ્યતીત પણ થવું અને પ્રયોજનનો ખટકો ન રહેવો. નહીં તો દલીલ કરે કે શું ઉદયના કાર્યો જ્ઞાનીઓ નથી કરતા, અથવા જ્ઞાન દશા પ્રાપ્ત કરવા પહેલા ઉદયના કાર્યો બધા બંધ થઈ જાય અને એ વસ્તુ એ આત્મા આત્મા જ કરે, એમ નથી. ઉદયના કાર્યોનું ગૌણપણું થવું ને ગૌણપણામાં પણ ખટક રહેવી, મારો પાલતો આત્મહિત કરવાનો પાકેલો છે ને એ હું કરું, બીજું હું કરું નહીં. એ રીતે જો એ પુરુષાર્થ ન કરે અને પ્રમાદમાં રહે તો આટલું મળ્યા પછી આ દેહ મળ્યો, આ પુણ્યયોગ મળ્યો, આ સત્પુરુષ મળ્યો, આ સના સત્સમાગમ મળ્યો ત્યારે કરશે એમ કહેવા માગે છે કે ફરીને આ તક તને મળશે નહીં. અત્યારે જે તને તક આપવામાં આવી છે એ તકની તે ઉપેક્ષા કરી છે, પ્રમાદ કર્યો છે એનો અર્થ કે તે ઉપેક્ષા કરી છે, તે અવગણના કરી છે, અથવા તો મળેલી તકને તે ઠોકર મારી છે. તો કુદરત તને આ તક આવવા દેશે કેમ કે તે કુદરતને કુદરતનો નકાર કર્યો છે. તે જે કુદરતી તને આ મળી ગયું છે, કાંઈ તારા ડાપણથી મળી ગયું છે એમ માનવાની જરૂર નથી. સૂચી ગયું એ કુદરતી તને કે ભાઈ આ કરવા જેવું છે, અહીંયા સત છે, આ સત્પુરુષ છે, આ સમાગમ છે. હજી કાંઈ એટલું પરિપક્વ દશાએ બધો નિર્ણય લેવાઈ ગયો છે એવું બધાને માટે હોતું નથી. કોઈ કોઈને બાદ કરે, કોઈ જીવન પરિપક્વ દશાએ નિર્ણય કરે છે. બાકી તો બધું લોલમાં લોલ જ ચાલતું હોય છે. લોલમાં લોલ એટલે ગભરાવે ત્યારે બીજું ન આવડે, હવે લોલ બોલી જાય એમ પાછળ પાછળ જાય છે. તો કહે છે કે ભલે તું પાછળ 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 સુધી અહીં સુધી આવ્યો, હવે જો તને ખ્યાલ કરાવીએ છે કે આ મનુષ્ય દેહ મળ્યો, આ ઘણાને તો પિતાશ્રીના વખતથી હોય, પાછળ આવી જાય છે. તો અહીં સુધી આવ્યા પછી હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? તો જો અહીંયા નહીં કરે તો અમને એમ લાગે છે કે હવે કોઈ ભવે આ કરવાનો નથી, એમ એમના જ્ઞાન. કે જો હવે નહીં કરે તો હવે એ કોઈ ભાવમાં નહીં કરે. એટલે કે આટલું મળ્યા છતાં પણ એને જે પ્રધાનતા આવવી જોઈએ, જે એને પ્રાયોરિટી એને આ કામને આપવી જોઈએ એ એને ન આપી અને બીજું પ્રાધાન્ય રહી ગયું બીજા બીજા કામ, કોઈ પણ બીજું કામ હોય, પછી એના સંસારનું હોય કે પછી કોઈ એને દેવગુરુ શાસ્ત્ર સંબંધિત હોય, કોઈ પણ હોય, એમાં કોઈ આ કાર્યને છોડ્યું, અંતરંગ કાર્યને છોડ્યું, એટલે બધા બાહ્ય કાર્યોની કક્ષા એક જ લેવામાં આવે. તો એ કયા ભવે કરશે? કે કોઈ ભવે કરી શકશે? વળી એનો અનંતકાળ ચાલુ રહેશે. કેવું મુશ્કેલ છે કે ક્યારે કરશે? લગભગ નહીં કરે. અનંત અનંત કાળ એને દુઃખમાં વ્યતીત કરવો રહ્યો. જે જીવ પુરુષાર્થ કરે, તેથી એમ કહીએ છીએ કે હે જીવ પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. કરેડિયા કરીને પણ તું પુરુષાર્થ કર, એમ કહેવું છે. કરેડિયા એટલે શું? કે આ એક કરવું છે, કરવું છે ને કરવું છે. એક વાત એના નિર્ણયમાં તો એવી હોય કે એ નિર્ણયનું જ્યાં સુધી કોઈ ફળ ના આવે ત્યાં સુધી કોઈ રીતે એના બીજા કાર્યમાં ક્યાં એનું ચિત્ત ચોંટે નહીં. આવી જોગવાઈ, બહુ સારો શબ્દ લીધો છે, આવી જોગવાઈ એટલે કે તારી બુદ્ધિનું યથાસ્થિત ઠેકાણું પણ, ઠેકાણાપણું છે. એટલું તો નક્કી કર્યું ને કે આ કરવા જેવું છે. બુદ્ધિમાં એટલું તો આવ્યું ને, એ બુદ્ધિની જોગવાઈ થઈ. વળી સંઘની પંચેન્દ્રિય પણ, મનુષ્ય દેહ, સત સમાગમ, સત શાસ્ત્રની ઉપલબ્ધિ, આવી જોગવાઈ અને પુણ્યનો ઉદય. વળી કાંઈ તને બીજી કોઈ આધિ વ્યાધિને ઉપાધિ નથી. બધી રીતે એમ કેમ છે? આવી જોગવાઈ અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા સત્પુરુષો ફરી ફરીને નહીં મળે. અત્યારે મળ્યા છે, તને ફરી ફરીને નહીં મળે. બહુ ઊંડો ભાવ વ્યક્ત કર્યો છે અહીંયા કે કોઈ પણ પ્રકારે સર્વ વિકલ્પને ગૌણ કરીને, સર્વ પ્રકારના કાર્યોને ગૌણ કરીને એક આત્મ પ્રાપ્તિનું ધ્યેય થઈ જવું જોઈએ કે જેથી એની મુખ્યતા થશે નહીં. ધ્યેય નામ જ એનું છે કે એની મુખ્યતા ખસે નહીં. મુખ્યતા ખસે અને એને ધ્યેય પણ છે, એ વાત બંધ બેસતી નથી. એ વાત ખોટી છે. બહુ સારી વાત લીધી છે. એક પેરેગ્રાફની અંદર તો એના અનંતકાળની શરૂઆતથી માંડીને એક પેરેગ્રાફમાં વિષયનો સંક્ષેપ કરીને મૂળ મુદ્દાના વિષય ઉપર આવી ગયા છે. બીજાની વાત એક કોર મૂકો. અહીંયા તારે શું છે કે તને મનુષ્ય દેહ મળ્યો, તને સત્પુરુષ મળ્યા, તને સત્શાસ્ત્ર મળ્યા. સત સમજવા માટેનો પૂરેપૂરો અવસર તને મળ્યો. હવે એની ગૌણતા કરવી તો હવે કોઈ ભવે બીજા ભવે આશા રાખવી કે આ ભવે તો ના થાય તો થાય. અત્યારે આ થોડુંક વાંચ્યું છે, થોડુંક વિચાર્યું છે. વારંવાર આપણે આનું ચિંતન કર્યું છે, વિચાર કર્યા છે, સ્વાધ્યાય નિયમિત રીતે ઘણા વર્ષો સુધી કર્યો છે. તેથી આ ભવે નહીં થાય તો બીજા ભવે તો થશે ને, એવા એવી ભ્રમણામાં પણ રહેવા દેવું નથી. એવું વિચાર કેમ આવે? અત્યારે નહીં ને ઉધાર, આજે રોકડા ને કાલે ઉધાર એમ હોવું જોઈએ. એને બદલે એમ કહે છે કે આજે ઉધાર ને કાલે રોકડા. એ છે કે એ વાત દેવાળું કાઢવાની છે, એમાં બુદ્ધિનું દેવાળું છે, યોગ્યતાનું દેવાળું છે, એમાં કોઈ રીતે કાર્ય સિદ્ધિ થાય.
Yeah, yeah, yeah.